તો હું તમને એ કહી રહ્યો હતો કે ભગવાનના દર્શનમાં કેટલી શક્તિ છે તો જુઓ. અરે સાધારણ સંસારમાં પણ જો કોકને આ ગરમીની સીઝન છે ને કોકને આંખ આવી હોય ને આંખ, અને એ જો કોઈ બીજા વ્યક્તિને જોવે ને તો એને આંખ આવી જાય છે. આ સંસારના માણસની કોઈ વેલ્યુ નથી, પણ એવા જીવાત્માને પણ જો કોક જોવે ને તો એ સામેવાળા વ્યક્તિને આંખ આવી જાય છે. જો ભગવાનની દ્રષ્ટિ સંસારના માણસો પર પડે ને તો ભગવાન સંસારના જે માણસોનું છે ને દુઃખ દારિદ્ર એની ચિંતા એની ઉપાધિ છે ને લઈ લે છે. પણ ભગવાનની શરણમાં જાય તો લે ને, ભગવાનની શરણમાં જશે તો એના દુઃખ મટશે. જ્યાં સુધી ભગવાનની શરણમાં નહીં જાય ને ત્યાં સુધી એના દુઃખ મટવાના નથી. પુનરપિ જનનમ પુનરપિ મરણમ, વારંવાર જન્મ લેવો પડશે અને વારે વારે મરવું પડશે. કેટલાય જુઓ કિસ્સા આપણા સમાજમાં પરિવારમાં કુટુંબમાં દેશમાં, બધા લોકો એક દેશ બીજા દેશનો દુશ્મન બની ગયો છે, એક ભાઈ પોતાના ભાઈનો દુશ્મન બની ગયો છે. માતા પિતા દીકરાને મારી નાખે છે અને દીકરા માતા પિતાને મારી નાખે છે, કેટલાય જુઓ છો. આ વેર શા માટે છે? એનું કારણ એક જ છે કે વ્યક્તિના જીવનમાં ભગવાન નથી, બીજું કોઈ વસ્તુ નથી. જે ભગવાનને સ્મરશે, ભગવાનની ભક્તિ કરશે, ભગવાનનું નામ લેશે તો નિશ્ચિત ગેરંટી છે, શાસ્ત્ર કહે છે કે જીવાત્મા નિશ્ચિત એની સદગતિ થશે. આ જીવનમાં તો એ શુદ્ધ પવિત્ર જીવન જીવશે, પણ જ્યારે મરશે શરીર છોડશે ને તો એની સદગતિ થશે. એટલા માટે ભગવાનના દર્શન બહુ જરૂરી છે. સવારમાં વહેલા ઉઠીને બીજા કોઈના દર્શન થાય ન થાય, પણ બે વ્યક્તિના દર્શન નિશ્ચિત કરવા જોઈએ, ભગવાનનો ભક્ત અને ભગવાન. ભગવાનના દર્શન સૌથી પહેલા, અને જો કોઈક વેદ પાઠી પોતાના હાથમાં જો વેદ લઈને જો કોઈ બ્રાહ્મણ ભક્ત કે વૈષ્ણવ આપણને સામે મળી ગયો, કોઈક તિલકધારી છે, કોઈક ગળામાં કંઠી પહેરેલી છે, જે ભગવાનના નામનો જપ કરે છે, જે ભગવાનના ગુણગાન ગાય છે, એવા સાધુ સંતના જો કોઈ દર્શન કરી લે ને તો એના પણ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. આપણી કહેવત નથી કે રસ્તામાં બિલાડી આડી ઉતરે તો માણસ છે ને એનું કામ જે કરવા જતો હોય ને તો પાછો ઘરે જતો રહે, કે આ તો શકન બરોબર થયા નથી. અને જેવો કામ ધંધે જતો હોય ને પેલું ગધાડું ગધાડાના દર્શન થઈ યા ગધાડું ભૂંકે તો એ પાછો જતો રહે. કોઈક છોકરી જોવા જતો હોય, વારે વારે તૂટી જતું હોય ને છોકરી જોવા જતો હોય ને ગધાડું હામું મળી ગયું હોય ને તો પાછો જતો રહે. ના ના, શકન હારા નથી થયા. શિયાળિયા ભૂકવા અને મોટા મોટા કહેવાય ને કે કાબરો કે ભૂવડ બોલે, કોક ભારો લઈને આવે, તો આને શાસ્ત્રમાં અપશકન કીધા છે. ઘણા લોકો આવું પહેલા પણ, હવે તો ઘણા લોકો ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, પણ પહેલા લોકો છે ને ગુરુવાર કે ના જવાય, બારગામ જવું ગુરુવારે નહીં જવાનું. પછી કોઈક ભારા લઈને મળી ગયું હોય ને તો કે થેલો પહેલા છે ને થેલો પહેલા ગોદરે મૂકી આવ બસ સ્ટેન્ડ, એ શકન હારા થાય. અને તોય નીકળે ને તો પછી કોક છે ને કોક ભારા લઈને મળી જાય, કદાચ કોક ભંગી મળી જાય, કઈક ને કઈક મળી જાય, તો કઈ વાંધો નહીં થેલો પહેલેથી મૂકી દીધો છે. પણ તારા જીવનમાં જો ભૂંડું થવાનું છે ને થેલો નહીં મૂકે ને તોય થવાનું છે, અને થેલો મૂકે ને તોય થવાનું છે. આપણા ભાગ્યમાં જે લખ્યું છે ને અહીંયા કપાળમાં એ નિશ્ચિત થવાનું છે, ગેરંટી છે. પણ જો ભગવાનના દર્શન કરશું, ભગવાનની કૃપા લેશું ને તો આ કપાળમાં લખ્યું હોય ને ભલે અનીતિ લખી હોય કે અધર્મ લખ્યો હોય પણ એ ધર્મ બની જશે, કારણ કે ભગવાનના દર્શન એને કર્યા છે અને ભગવાનની ભક્તિ કરી છે. ભગવાન જ્યારે દ્વારકામાં જ્યારે પ્રસ્થાન કર્યું, દ્વારકામાં આવ્યા, અહીંયા આગળ ભાગવતમાં લખ્યું છે, રાજમાર્ગમ ગતે કૃષ્ણે દ્વારકાયા કુલ સ્ત્રિયઃ હરમાણ્યારુહણુ વિપ્ર તદીક્ષણ મહોત્સવઃ. રાજમાર્ગ ગતે કૃષ્ણે, ઈ રાજમાર્ગ ઉપર જ્યારે ભગવાન જઈ રહ્યા હતા તો કે દ્વારકાયામ કુલ સ્ત્રિય, કુલ સ્ત્રિય એટલે જે કુળને પવિત્ર કરવા વાળી હોય એવી સ્ત્રી, જે પોતાના કુળને લજ્જિત કરે એવી સ્ત્રીની નથી. અહીંયા કે જે કુલ સ્ત્રીય, કુલ સ્ત્રીય નો અર્થ છે કે જે પોતાના પિયર પક્ષ અને સાસરાના પક્ષ બંને પક્ષનું નાક ઊંચું રાખે એને કુલ સ્ત્રી કહેવામાં આવે છે. અને દ્વારકાની સ્ત્રીઓનું સુખદેવ ગોસ્વામી કહે છે કે સ્ત્રીઓ કેવી છે, કે છે કુલ સ્ત્રીઓ, જે પોતાના પરિવારને, પોતાના સમાજને પ્રગતિ તરફ, અજવાળા તરફ, પ્રકાશ તરફ જે લઈ જાય, ભક્તિ માર્ગે લઈ જાય એને કુલ સ્ત્રીઓ કહેવામાં આવી છે. પણ અત્યારની સ્ત્રી કેવી છે કે પોતાનું ઘરનું જ છે ને ભંડી બહાર સમાજમાં ફૂટતી હોય. અત્યારની સ્ત્રી એવી છે કે પોતાનો પતિદેવ હોય પણ બહાર ફાંફા મારતી હોય. શું કરો હવે, આ જગત આવો છે, જગતની આ દશા છે, એને કુલ સ્ત્રી કહેવામાં ન આવે. શાસ્ત્ર એને કહે છે ત્રણ પ્રકારની સ્ત્રીઓ છે, કુલટા, એક સ્વેરેણી અને એક કામિની. ત્રણ પ્રકારની સ્ત્રીઓનું રાક્ષસ વૃત્તિ એ છે ને પ્રગટ કરેલી છે. અને આ જગતમાં જે આ વિચરણ કરે છે ને આવી ત્રણ પ્રકારની સ્ત્રીઓ છે, કુલટા, કામિની અને સ્વેરેણી. કુલટા એને કહેવાય કે જે પોતાના કુળના ઇજ્જત પ્રમાણે ન રહે ને કુલટા કહેવામાં આવે. સ્વેરીણી એને કહેવાય કે જે પોતાના પતિ સિવાય પણ બાર ફાંફા મારતી હોય એને સ્વેરીણી કહેવાય. અને કામિની એને કહેવાય કે જેને જીવનમાં કોઈ પ્રકારની લજ્જા ન હોય એને કામિની કહેવાય. તો જ્યારે ભગવાને જ્યારે દ્વારકા નગરીમાં રાજમાર્ગ ઉપર પ્રવેશ કર્યો તો બધી સ્ત્રીઓ આગું ઓઢેલી હતી, બધી સ્ત્રીઓ આગું ઓઢેલી હતી અને દૂરથી એ ભગવાનના દર્શન કરી રહી હતી. અને ભગવાન તો બધું જોવે છે કે કોણ મારા દર્શન કરે છે, એવું નથી, ભગવાન બધું જોવે છે કે કયો વ્યક્તિ મારા મારે શરણાગત છે, મારી ભક્તિ કરે છે, મારું નામ લે છે, ભગવાન ઈ જોવે છે. અને બધી સ્ત્રીઓ પોતાના ઘર ઉપરથી જોતી હતી. અને પહેલાના જમાનામાં આખો વિભાગ અલગ હતો કે સ્ત્રીઓનો વિભાગ અલગ અને પુરુષોનો વિભાગ અલગ, વૃદ્ધા જેટલા વૃદ્ધ હતા એનો પણ વિભાગ અલગ અને બાળકોનો વિભાગ પણ અલગ. અને બધા લોકો ભગવાનના દર્શન કરતા, કથાઓ કરતા, નામ લેતા, ભગવાનના ગુણો ગાતા રાત દિવસ. પેલા સત્સંગ ભજન સિવાય કોઈને બીજો કોઈ ધંધો નતો, મતલબ બીજો કઈ બીજો કોઈ કામ નતો. અને અત્યારે પૈસા સિવાય, કમાવા સિવાય કામ નથી. બોલો, અત્યારનો જમાનો એવો થઈ ગયો પૈસા પહેલા. અને પહેલાનો જમાનો એવો હતો કે ભગવાન પહેલા, પછી સંસારના બીજા કામ તો થશે, પણ જીવનમાં ભક્તિ નહીં થાય ને તો મનુષ્ય જીવન એડે ગુમાવ્યું છે. એટલા માટે સૌથી પહેલું કાર્ય છે ભક્તિનું, ભગવાનના દર્શનનું. અને જેટલી પણ સ્ત્રીઓ હતી એ ભગવાનના દર્શન કરવા માત્રથી જ બધી છે ને એકદમ સુંદર નારી થઈ ગઈ દેખાવડી. અહીંયા આગળ કહે છે, હે સોનકજી, જે સમયે ભગવાન રાજમાર્ગ ઉપર ચાલી રહ્યા હતા તે જ સમયે દ્વારકાની કુળ કામિનીઓ ભગવાનના દર્શનને જ પરમ આનંદ માનીને પોતાની અટારીઓ પર ચડી ગઈ અને ભગવાનના દર્શનથી દર્શન કરીને આંખોથી ભગવાનને પીવે છે. ભગવાનને કળિયુગની અંદર આંખોથી પીવાના છે અને કાનેથી. અત્યારે આપણે કઈ રીતે ભગવાનને પી રહ્યા છીએ, ભગવાનના દર્શન અત્યારે કઈ રીતે થાય છે, કાનથી. એક વ્યક્તિ બોલે છે અને 50-100 વ્યક્તિઓ સાંભળે છે, એ ભગવાનના દર્શન કરી રહ્યા છે, એ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. તો આ રીતે આ ભગવાનના દર્શનની આટલી આટલી મહિમા છે. અહીંયા સુત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને મહાભારતની કથા કહે છે કે મહાભારતમાં જ્યારે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને 64 કરોડ સેનાનો વિનાશ થઈ ગયો. એ કુરુક્ષેત્રમાં 64 કરોડ સેનાનો વિનાશ થઈ ગયો. અને આજે પણ તમે જુઓ હરિયાણામાં એ જે જમીન છે ને એ લાલ લાલ છે. વિચાર કરો કેટલા લોકોનું ખૂન ત્યાં પડ્યું છે, બ્લડ. અને 64 કરોડ સેના જ્યારે મરી ગઈ અને બધાનો ક્રિયાકર્મ થઈ ગયો, અને યુધિષ્ઠિર મહારાજને હૃદયની અંદર બહુ દુઃખ થયું કે એક રાજગાદી માટે મેં કેટલા જીવોની હત્યા કરી નાખી. દિલ્હી એટલે હસ્તિનાપુરનું રાજપાટ મારે ભોગવવા માટે મેં કેટલા નિર્દોષ જીવાત્માઓને મારી નાખ્યા, અને એમની પત્નીઓને વિધવા કરી નાખી, અને એમના જે છોકરાઓ છે ને એ બધા માતા પિતા વગરના બની ગયા. એના છોકરાઓ પણ કે માતા પિતા વગરના બની ગયા, મેં એ બધાનું પાપ છે ને મને લાગશે. ભક્તો આ જગત ની અંદર એક જીવાત્માને જો તમે દુઃખ આપશો ને એક જીવાત્માને, તો એ જીવાત્માનું પણ પાપ આપણા માથા ઉપર ચડે છે. એક જીવને પણ જો થોડું કે કોઈ દુઃખ આપે છે ને એ જીવાત્માનું પાપ માથા ઉપર ચડે છે. એટલા માટે યુધિષ્ઠિર મહારાજ તો ધર્મરાજ એટલે યમરાજજીના પુત્ર છે. યુધિષ્ઠિર મહારાજ કોણ છે? યમરાજજી જે આ સંપૂર્ણ જગતના જીવોને કંટ્રોલમાં રાખે છે એ જમરાજજીના પુત્ર યુધિષ્ઠિર મહારાજ છે. ધર્મરાજના પુત્ર છે એટલે ભાઈ શોક તો કરે ને. આપણી જેમ થોડા છે કે પાપ કરે ને પછી કોઈ આગળ પાછળ જોવે નહીં. નિશ્ચિત છે કે જે જીવાત્મા પાપ કરે છે એને એ પાપોનું સજા નિશ્ચિત મળશે. એ કહેવત છે ને, જૈસી કરની વૈસા ફલ, આજ નહીં તો નિશ્ચિત કલ. ભગવાનના ઘરે પેલું નથી કહેતા કે તારા જિંદગીના સરવાળાનો ચોપડો ખુલશે, અને એ દિવસે જ્યારે એક એક પાના ફરશે કે 5 વર્ષથી લઈને 70-80 વર્ષ સુધી તમે જે જીવ્યા, તમે શું શું કર્યું, કાળું ધોળું લીલું પીળું જે હોય બધું હિસાબ કિતાબ બધો બોલો ભાઈ. અને એ સમયે જ્યારે આપણે હિસાબ દેવો પડશે ને એટલે એ જીવાત્માને રોતે નહીં આવડે કે ના ના મેં આવું નથી કર્યું, ના ના મેં આવું નથી કર્યું. ત્યારે ઓલી LCD મૂકવામાં આવશે મોટી કે જુઓ ભાઈ આ તમારા કરતૂત તમારા કારનામા, કેટલી ચોરી કરી, કેટલા પાપ કર્યા, કેટલાને માર્યા, કેટલાને લૂંટ્યા, આ ટોટલી વસ્તુ. આપણે જે જે કર્મ થાય છે ને બધું લખાય છે, કમ્પ્લીટ વસ્તુ લખાય છે. આપણે બેંકમાંથી આપણે ATM પૈસા કાઢો એટલે તરત મેસેજ આવી જાય છે ને, અને ત્યાં આપણી અંદર પાસબુક નાખો એટલે ટપ ટપ ટાઈપ આવી જાય કે તમારે આટલા પૈસા ઉપાડી દીધા. એવી રીતે ભગવાનના ઘરે પણ એક સાધારણ સંસારના માણસો પણ આવી સુવિધા કરે છે કે જેવો તમે અંદર પાસબુક નાખો એટલે બધું છપાઈ જાય કે તમે પાલનપુરમાં લીધા કે મુંબઈમાં લીધા કે અમદાવાદમાં લીધા એનું એડ્રેસ આવી જાય અંદર બધું, કે બોમ્બે ના ઉપાડેલા છે પૈસા કે ક્યાંના છે. એવી રીતે ભગવાનની પ્રકૃતિ પણ છે અને ભગવાને પણ નિયમ બનાવેલા છે, અને દરેક જીવાત્માની પાછળ 13-13 કેમેરા ગોઠવેલા છે ભલે જીવાત્માને વિશ્વાસ ન આવે. સૂર્ય અગ્નિ ખમ મરુદ ગવહ સંધ્યા શનિ સંધ્યા હની દિશઃ, આ 8 પ્રકારની દિશાઓ છે. સૂર્ય છે, આ ધરતી માતા છે, આકાશ છે, આ હવા છે, પાણી છે, ચંદ્રમા છે, અમાવસ્યા છે, કાલે છે, આ બધા આપણા છે ને સાક્ષી બનશે. વિટનેસ બોક્સ આવે ને કોર્ટમાં, જજ બેઠા હોય ને એક બાજુ કેદીને મૂકવામાં આવે ને એક બાજુ બોલાવો બધા સાક્ષીઓને, એટલે 13-13 સાક્ષીઓ આવશે જે મેં હમણાં કીધા. એ ઘણા લોકોને કે ને હું દિવસે પાપ નહીં કરું, હું અંધારામાં પાપ કરીશ, તો ચંદ્રમા છે. અરે હવા, હવા બધી જગ્યાએ છે. હવા કોઈ કહે ને કે હું એક રૂમમાં પાપ કરીશ, રૂમમાં હવા તો છે ને, અંધારું તો છે ને, આ ધરતી પર તો પાપ કરશો ને. કોઈ કે હું પાણીમાં જઈને પાપ કરું, ઘણા લોકો દરિયામાં પાપ કરે, પાણીમાં પણ જળ દેવતા છે ને એ પણ સાક્ષી બોલશે. અને યમરાજજી સ્વયંભૂ, એ સ્વયંભૂ નો અર્થ કે સ્વયં હું પોતે છું, બધાનો સાક્ષી છું. હું યમ સંયમ ની પુરી માં બેઠો બેઠો બધાને કંટ્રોલમાં રાખું છું, બધાને શું શું કાર્ય કરે છે બધું મારે અહીંયા ચોપડામાં લખાય છે કમ્પ્લીટ, ફટ 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 આંકડા પડે. એટલે ભગવાનની પ્રકૃતિથી કોઈ બચેલો નથી. પણ અત્યારે જીવાત્માને સ્વતંત્રતા આપી છે કે તમારે જેવું જીવવું એવું જીવો. સારું જીવશો તો તમારી સદગતિ થશે, અને ભૂંડું જીવન જીવશો તો તમારી અધોગતિ થશે. એટલા માટે જીવનમાં હંમેશા સાધુ સ્વભાવ રાખો. સાધુ બનો, ભક્ત બનો, વૈષ્ણવ બનો. કે આ શરીર મને મળ્યું છે ભગવાનની કૃપાથી, અને આ શરીરથી હું પરજીવોનો ઉપકાર કરીશ. કે સંસારના જીવો જે અજ્ઞાની છે એને હું જ્ઞાન આપું, ભક્તિ આપું, અને એને ભગવાનના માર્ગમાં જોડું. આ સૌથી મોટા મોટું દાન છે. આ ભવની અંદર, આ જગતની અંદર, આ દુનિયામાં સૌથી મોટા મોટું દાન એ છે કે તમે એક અજ્ઞાની જીવાત્માને ભગવાનની ભક્તિ આપો, એને ભગવાનની કથા આપો. જો એક કલાકમાં, એક મિનિટ જો એને હૃદયમાં ઉતરી ગયું, એક સત્સંગ ઉતરી ગયો, ને એનું જીવન જો પરિવર્તન થઈ ગયું ને, તો ભગવાન એ જીવાત્મા ઉપર પ્રસન્ન થાય છે કે એક જીવાત્માએ હજારો લોકોને સુધાર્યા. આ જગતમાં એક જીવને તમે ભગવાનના ધામમાં લઈ જવા માટે મદદ કરો ને, અને એના બદલામાં તમે સંપૂર્ણ લોકોને, જેટલા પણ માણસો છે એ બધાને રોટી કપડા ને મકાન આપી દો ને, તો એના તોલે આવતું નથી. એક મકાનનો ભાવ શું છે? 35 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયા છે એક મકાનનો ભાવ. અને એક વ્યક્તિનું લોજિંગ કેટલું થાય? દર મહિને 3000 રૂપિયા લોજિંગ થાય, ઓછામાં ઓછું ગણીએ તો. અને કપડા, બે જોડી કપડા એને આપો એટલે કમસે કમ 5000 ના કપડા થઈ ગયા. તો એક વ્યક્તિને રોટી કપડા મકાન આપો, અને એવા આ સંપૂર્ણ જગતમાં 700 કરોડ મનુષ્ય છે, તો 700 કરોડ મનુષ્યને રોટી કપડા મકાન આપી દો, અને એક જીવાત્માને છે ને વૈકુંઠના દ્વારે છે ને પહોંચાડી દો ને, તો એ 700 કરોડના તોલે આવતું નથી. એટલી બધી મહિમા છે કે એક વ્યક્તિને ભક્તિના માર્ગે તમે જોડી દો ને, તો સંપૂર્ણ પૃથ્વીમાં રોટી કપડા મકાન આપી દો ને, તો એના તોલે આવતું નથી. એટલી મહિમા છે. અને અહીંયા યુધિષ્ઠિર મહારાજ શોક કરી રહ્યા છે. જે લાશો બળી રહી છે ને, એ લાશોની વચ્ચે શોક કરે છે. અને શોક કરતા કહે છે, વ્યાસાદે ઈશ્વરે રાગે કૃષ્ણે નાદભૂત કર્મણા પ્રબોધિતો પિતિહાસે ના બુદ્ધ સુચારપિત. અહો, મારા લીધે આ સંસારના બધા જીવોને કેટલું બધું કષ્ટ અને દુઃખ પડી રહ્યું છે. જો મેં આ રાજગાદી માટે યુદ્ધ ન કર્યું હોત ને, તો આજે આટલા બધા પાપ ન થયા હોત. યુધિષ્ઠિર મહારાજને બહુ મોટો શોક થઈ ગયો. અને યુધિષ્ઠિર મહારાજ રાજા હોવા છતાં પણ એક સંત જેવા, એક સાધુ જેવું જીવન જીવતા હતા. અને સાધુનું જીવન કેવું હોય? બીજોના જીવો ઉપર ઉપકાર કરવો. યુધિષ્ઠિર મહારાજની પણ આ જ સ્થિતિ છે. રામચરિત માનસમાં આવ્યું છે, પર ઉપકાર વચન મન કાયા સંત સ્વભાવ સહજ ખગરાયા. સંતોનો સ્વભાવ કેવો છે? પર ઉપકાર, બીજાના જીવો, બીજા જે જીવો છે એ જીવો પર ઉપકાર કરવો, એ જ સંતોનો સ્વભાવ છે. અને આ જગતમાં વિપરીત છે. આ જગતમાં કેવું છે? ઊંધું છે. પેલું નથી કહેતો કે માખણ હોય, માખણને જ્યારે તમે આગ તરફ લઈ જાઓ ત્યારે માખણ પીગળે. માખણને તમે જો તમે ચૂલા ઉપર મૂકો ને, અને નીચે આગ, ગેસ ચાલુ કરો કે ચૂલો ચાલુ કરો, અને એ આગ ગરમી લાગે એટલે માખણ ધીરે ધીરે પીગળે છે. પણ સંતોનો સ્વભાવ તો કેવો છે કે દૂરથી કોઈ દુઃખી વ્યક્તિને જોવે ને તો સંતોનું હૃદય છે ને બળવા માંડે કે ઓહો આ જીવાત્માનું શું થશે, જન્મ મૃત્યુના ચક્કરમાં પડ્યા છે. તો સંતોનો સ્વભાવ છે ને, માખણને તો આગને તરફ લઈ જાવ ત્યારેય માખણ પીગળે, પણ સંતોનો સ્વભાવ કેવો છે કે બીજા દુઃખી જીવોને જોઈને છે ને હૃદય પીગળવા માંડે છે. આ સ્વભાવ છે. પણ આ જગતની અંદર બધું ઉલટું છે કે બીજા વ્યક્તિ જો કોઈ સુખી હોય ને તો સુખી વ્યક્તિનું સુખ જોઈને બળતરા થવા માંડે કે ઓને આટલું બધું આપી દીધું, આને આટલું બધું આપી દીધું. પોતાને ભલે મંગળસૂત્ર હોય 15 તોલાનું, પણ પેલાને 16 તોલાનું આપી દીધું, 1/2 તોલે વધી ગયો હોય તો. બસ આ દશા છે સંતોનો અને સંસારી કર્મીઓમાં, આટલો ખાલી ફરક છે. એટલે સંતો શું કરે છે, સંતોનો સ્વભાવ ઈ જ છે. સંતોનો સ્વભાવ આવો છે. જેવી રીતે એક પારસમણીનો સ્વભાવ શું હોય છે, પારસમણીનો જે હીરો હોય ને ડાયમંડ, એ પારસમણી લોખંડને તમે ટચ કરો ને એ લોખંડ સોનું બનાવી દે છે. પારસમણી હીરો લોખંડને સોનું બનાવી દે, પણ સંત કરે આપ સમાન. સંત તો પોતાના જેવા સંત બનાવી દે છે, પેલો પારસમણી તો સોનાને લોખંડને સોનું જ બનાવી શકે, પારસમણી ન બનાવી શકે, પણ સંત તો પોતાના જેવો સંત બનાવી દે છે. ભક્તો તમે જો આ જગતની અંદર જેટલા પણ સંતો થઈ ગયા ને એ બધા ગૃહસ્થોના ઘરેથી જ આવ્યા છે. ઈ પણ કર્મી જીવન જીવતા હતા, ઈ પણ કામ ધંધો કરતા હતા, પણ સંતોના સંગમાં આવી અને ઈ પણ સાધુ સંત મહાત્મા બની ગયા. આજે આપણા સમાજની અંદર સીતારામ બાપુ થઈ ગયા, જે જૂના લક્ષ્મીપુરામાં છે, એ આપણી જેમ જ જીવન જીવતા હતા, પણ આજે એ સાધુ સંત બની ગયા. આજે તેવા ઇતિહાસ આપણા સમાજમાં કેટલાય લોકો છે, આપણને ખબર નથી, પણ લોકો એટલા ઊંચા સાધુના કે છે પદ ઉપર આવી ગયા છે ને, અને પોતાના જીવનમાં જ, પોતાની દુનિયામાં જ કે છે ને ખુશ છે, આનંદમાં છે, 24 કલાક ભગવાનના ભજનમાં મગ્ન રહે છે. સંસાર આખો સંસાર ભડકે બળ્યો છે, પણ સંતનો સ્વભાવ કેવો હોય, હંમેશા આનંદમાં રહેતા હોય. કે સંસારની તો આ દશા છે, દુઃખ દોષાનું દર્શનમ. આ સંસારનો સ્વભાવ શું છે કે ડગલે ને પગલે બધા જીવોને દુઃખ જ મળશે. દુઃખ દોષાનું દર્શનમ, ક્યાંક સગપણ થાય, ક્યાંક લગ્ન થાય, ક્યાંક છૂટાછેડા થાય ને ક્યાંક ક્યાંક થાય, કોક મરી જાય, કોક હોસ્પિટલમાં છે. બસ આ જ દશા છે. ક્યારેક એક દિવસ જોવે તો એ કેટલો કૂદકા મારતો હોય ને, એક દિવસ લાગે તો રોતો હોય, એક દિવસ હસતા હોય, ઘડીકમાં હસે અને ઘડીકમાં રોવે. આ સંસારની દશા છે. અને શાસ્ત્ર તો કહે છે કે 99% તો રોતા જ હોય આખા, તમે સંસારના માણસો તમે જુઓ, 29 તારીખ સુધી રોતા હોય, 30 તારીખ પગાર આવે એટલે આનંદમાં આવી જાય. 10,000 રૂપિયા આયા, 9,000 આયા, 8,000 પગાર આવ્યો, અને ઘરે જેવા આવે એટલે કે સિલિન્ડરનો બાટલો ભરવાનો છે, દૂધવાળાનું બિલ ભરવાનું છે, લાઇટ બિલ ભરવાનું છે, ઘરવેરો ભરવાનો છે, એમ કરવા કરવા બો સાફ થઈ ગયા. ફલાણાને ભણિયો આવ્યો છે તો પેલા કડા લઈ જવાના છે, આ લઈ જવાનો, હાલો લઈ જવાનો છે. તો 99% દુઃખ છે અને ક્યાંક ક્યાંક 1% સુખ મળે, ક્યાંક ક્યાંક 1% સુખ મળે, અને એમાં એને આનંદ આવી જાય કે ના મને તો અમારે તો જલસા છે. કબુ સ્વર્ગ ઉઠાય, કબુ નરક ડૂબાય, દંડ યજને રાજા નદી તે ચુબાય. ક્યારેક સ્વર્ગમાં લઈ જાય છે આ ભગવાનની માયા, તો જુઓ. કબુ સ્વર્ગ ઉઠાય, કબુ નરક ડૂબાય, ક્યારેક ક્યારેક નરકમાં લઈ જાય, અને દંડ યજને રાજા નદી તે ચુબાય. પહેલાના જમાનામાં શું કરતા રાજાઓ, કેદીઓને દંડ આપવો હોય ને તો શું કરતા ખબર છે, એને નદીમાં વચ્ચોવચ્ચ લઈ જતા, અને નાવડામાં છે એને છે ને એનું દૂધ આ ગળું પકડતા, ગળું અને ગળું પકડીને એને પાણીમાં ડૂબાડતા, અને છેલ્લો શ્વાસ જ્યારે વધ્યો હોય ને ત્યારે એને બહાર કાઢે. છેલ્લો શ્વાસ જ્યારે વધ્યો હોય ને ત્યારે એને બહાર કાઢે ને પછી કે ઓલો બહાર આવે ને એટલે કે અને જેવો એ શ્વાસ પૂરો થઈ જાય ને ફરીથી એને ડૂબાડે બોલો. અને જેવો બહાર કાઢે ને એટલે એને ફરીથી શ્વાસ લે એટલે કે ના મને સુખ મળ્યું. અને હજારો હજારો વખત આવી રીતે કરે, પાણીમાં ડૂબાડે ને છેલ્લો શ્વાસ બાકી હોય એટલે બહાર કાઢે, એવી જ દશા આ જગતમાં છે કે 29 દાડા દુઃખ મળે ને એક દાડો ક્યાંક થોડુંક દુઃખ સુખ મળી જાય, મેવા મીઠાઈ ને માધવી ના મળી જાય એટલે હા મને તો સુખ મળી ગયું. આ સંસારનું દુઃખ છે. ભગવાન અર્જુનને કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ સંસારમાં હું બધાને દુઃખ દોષાનું દર્શન આપું છું. આ સંસારમાં એક પણ વ્યક્તિ નહીં હોય કે જેને દુઃખ ન હોય. કોકને ઘૂંટણનું દુઃખ હોય, કોકને ગળાનું દુઃખ હોય, કોકને કેન્સરનું હોય, કોકને ડાયાબિટીસ હોય, કોકને બીપીનું હોય, કોકને વહુનું હોય, કોકને સાસુનું હોય, કોકને જમાઈનું હોય કે જમ જેવો મળ્યો, કઈક ને કઈક દુઃખ હોય હોય નું હોય. કોક વળી બાલોની સેવા કરતો હોય, ડાય મારે કા તો આમ કરે, પણ ભગવાને શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રકૃતિમાં તમને જે વસ્તુ મળી છે ને એમાં સુખી રહો, તમને જે વસ્તુ મળી એમાં સુખી થી રહો. તમે જો પ્રકૃતિથી વિરુદ્ધ ચાલવા માંડશો ને તે પ્રકૃતિ તમને લાફો મારશે. ફટકા પડે છે બધાને, એવું નથી કે નથી પડતા, ફટકા પડે છે અને ફટકા પડે ત્યારે સુધરે. સાસુ કે ત્યારે ન સુધરે, સસરા કે ત્યારે ન સુધરે, ધણી કે તો ન સુધરે, પણ પ્રકૃતિ દ્વારા છે ને એને ફટકો પડે ને ત્યારે સીધા દૂર થઈ જાય. એટલા માટે જુઓ સમજો શાસ્ત્રને. ભગવાન આ તો માત્ર શું છે, ભગવાન જોવે છે કે કેટલા દિવસ સુધી નાટક કરે છે, હું એ જોવું તો ખરા. અને પછી જો એ સીધા ન હાલે ને એટલે પછી સીધા દૂર કરી દે ભગવાન. જેમ આપણે ઘરમાં દીકરો હોય, દીકરા દીકરી નાના હોય પણ એ જોવે કે કેટલા દિવસ સુધી હખણા નથી રહેતા, બહુ તોફાન કરે પછી શું કરે, આપણે આપણે શું કરીએ, લાફો મારીએ ને એને, ભલે નથી કે ચૂંટણી ભરે લાફો મારે એને બાંધી દઈએ. એવી રીતે ભગવાનની પ્રકૃતિ પણ છે ને એને માર મારે છે, અને ત્યાં સુધી પણ જો ન સુધરે ને પછી તો સીધો ખાશો જમના. આ તો કઈ મોટો કેસ છે, આ બીજા તો નાના નાના સેમ્પલ તો પટાઈ દીધા, પણ મોટા કેસ ને ક્યાં મોકલવો. આપણે છે ને પેલી કાળા પાણીની સજા નથી પેલા કે કાળ કોઠરીમાં મૂકો, મોટો કેદી હોય એને મોટી જેલમાં, તો પછી ત્યાં પછી કે ખાશો જમના માર. આ દશા છે. યુધિષ્ઠિર મહારાજ દુઃખ શોક કરી રહ્યા છે. વાસ્તવિકમાં બીજા જીવો પર ઉપકાર કરવો એ તો એક બાજુ રહ્યું, પણ આપણા જીવનમાં જે પાપ થઈ રહ્યા છે એનો પણ જો કોઈ શોક કરી દે ને કે ઓહો મને મનુષ્યનો દેહ મળ્યો છે અને હું મનુષ્ય દેહ કરી પ્રાપ્ત કરીને પશુ કરતા પણ ભૂંડું જીવન જીવું છું, હે પ્રભુ મને ક્ષમા કરજો. વાસ્તવિકમાં મને એટલી શરમ આવે છે પોતાના પ્રત્યે કે મેં આટલું જઘન્ય કાર્ય કર્યું છે, પણ મને ક્ષમા કરજો. બસ આટલું કાર્ય જો ભગવાનની આગળ જો કોઈ દર્શન કરે અને કહી દે ને તો એ ભગવાન એને આશીર્વાદ આપે ને કૃપા આપે કે જા મેં તને માફ કર્યા. ગમે જેવો દીકરો હોય, વહુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ જ્યારે માતા પિતાની પાસે જાય અને નમી જાય ને કે છે ને કેટલાય વર્ષોનું જૂનું કે છે ને રિહાઈ થયા હોય, દુખી થયા હોય, માર મારેલા હોય, ઝઘડા થઈ ગયા હોય, પણ નમી જાય ને એક વખત અને પ્રણામ કરી દે ને તો માતા પિતાએ રાજી નથી જતા કે ના ના કાંઈ વાંધો નહીં ગમે ત્યાં થાય પણ શરણે તો આવી ગયા માતા પિતાને, તો માતા પિતા એને સ્વીકાર કરી લે છે. ભક્તો આપણે એક જન્મથી નથી, કરોડો કરોડો જન્મોથી છે ને ભગવાનથી અલગ થઈ, ભગવાનથી દ્વેષ કરી અને સંસારની અંદર રચ્યા પચ્યા રહ્યા છીએ અને સંસારમાં ભોગ ભોગવી રહ્યા છીએ. અને એનું કારણ આ ઈ છે કે આપણને અત્યારે પણ દુઃખ મળી રહ્યું છે. કોઈ પણ જીવાત્માને કયો ઈ વ્યક્તિ કોઈ એમ નહીં કે કે હું સુખી છું, કોઈ એમ નહીં કે. કોક બેનપણીઓ મળી હોય, ગમે તે મળી હોય, ચમસો હોય કે મજામાં. ફોનમાં તમે કયો એટલે કેમ કે મજામાં. પણ કદાચ કોક બેનપણીને બોલાવો ઢોલડીમાં કે ખાટલામાં બેહાડો અને એક કડક ચા એક કપ પીવડાવો અને વાહામાં હાથ ફેરવી પછી વાત ચાલુ કરો એટલે બધું ચાલુ કરશે, બધી ઉલટી કરશે. કહેવાનું મારે તો આ દુઃખ છે, મારે તો આ દુઃખ છે, મારે આ દુઃખ છે. અરે શું વાત કરે છે, સંસારનું બધું દુઃખ મને એકલીને જ મળ્યું છે કે મને એકલાને જ મળ્યું છે. કોઈ બી વ્યક્તિ હોય, બીજા કોઈને આટલું દુઃખ નહીં પડ્યું, એટલું દુઃખ મને પડ્યું છે. બોલો, અમે આટલી આટલી કા કાટી કરી, આ કર્યું, ફલોણું કર્યું, ઓ કર્યું, આ બધાની દશા છે. બોલો, કે છે કે નથી કહેતા? બોલો, કોઈ એક વ્યક્તિ મને તમે કયો કે એક વ્યક્તિ એમ કહેતો કે ના મને આખું જીવન મને હું સુખી છું, મને કોઈ પ્રકારનો દુઃખ નથી. કોક વધારે પડતો કાળો છે તો કોક વડે વધારે પડતો કોડ થઈ ગયો, ધોળો થઈ ગયો હોય વધારે. કોક વડે વધારે પડતો નીચું હોય, કોક વડે વળી આસો પાલવ જેવો વધી ગયો હોય. કોકને વળી ખાવ શરીર એકદમ તંદુરસ્ત હોય પણ ખાવાના રોટલા ઘરે ના હોય. અને કોક વડી કરોડપતિ હોય પણ ડોક્ટર કે તારે જી નથી ખાવાનું, તારે આ નથી ખાવાનું, પેલો ખાવું શું પારે. તો આ દશા છે આ જગતની અંદર. પેલું ભજનમાં નથી ગાતા આ બધું કે જેને ભંડોળ ભરેલા છે પણ એને ખાવા માટે કાંઈ બધું કે તારે ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, મીઠું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, તીખું નહીં ખાવાનું, પેલો કે ખાવું શું. અને એમાં પાછા ભૂવા પાસે જાય ચૈત્ર મહિનામાં, એ કે તમારે રીંગણાની બાધા, પેલા કે ટોપરાની બાધા, કે ચોખાની બાધા, કે હોની બાધા, પેલો કે ડોક્ટરે આટલી બાધા આપી ને ભૂવા એટલી બાધા આપી, હવે મારે મરી જવાના દાડા આવ્યા છે. આ દશા છે, આ સ્થિતિ છે. પણ જો આમાંથી નીકળવું હોય ને તો ભગવાનની શરણમાં જાઓ, ભગવાનની શરણ લેવું. વ્યાસા દે ઈશ્વરે રાજ્ય કૃષ્ણના અદ્ભુત કર્મણા. ભગવાનના કર્મ કેવા છે કે જે ભગવાનના કર્મ અદ્ભુત છે. આ સંસારના વ્યક્તિઓના કર્મ છે ને અદ્ભુત નથી, પણ ભગવાનના કર્મ અદ્ભુત છે. કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે પણ આ જગતમાં આવે છે ને તો મર્યાદા પુરુષોત્તમ બની જાય છે. આ અદ્ભુત કર્મ છે કે પૂર્ણ પુરુષોત્તમ છે પણ 14 વર્ષ માટે વનમાં જાય છે. આ સંસારનો માણસ હોય તો જાય, કોઈને કીધું હોય બે ચાર ભાઈ હોય અને કીધું તમને છે ને ઓળે ઘર આપ્યું રહેવા માટે, બોલો. આ સંસારનો માણસ ન જઈ શકે પણ એ પ્રભુ જાય છે. એટલા માટે અહીંયા કહે છે કૃષ્ણના અદ્ભુત કર્મણા. આ ભગવાનનો કર્મ તો જો અદ્ભુત છે. અને એ ભગવાનનું કર્મ કેવું છે, એ ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈ જાય. બોલો, એક નાનકડું બાળક પ્રહલાદ મહારાજ કહે છે, હિરણ્યકશિપુ કહે છે કે તારો ભગવાન ક્યાં છે મને તો દેખાતો નથી, ત્યારે એ પ્રહલાદ મહારાજ કહે છે યત્ર તત્ર સર્વત્ર, મારો પ્રભુ છે ને મારો ભગવાન બધી જગ્યાએ છે, સૃષ્ટિમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારો ભગવાન ન હોય. હિરણ્યકશિપુ કહે છે શું આ થાંભલામાં છે, આ થાંભલામાં તારો ભગવાન છે? પ્રહલાદ મહારાજ કહે છે મને નથી દેખાતો, કારણ કે એવી દ્રષ્ટિ આ જગતની અંદર આપણને જો ભગવાન ન દેખાતા હોય ને તો આપણી દ્રષ્ટિ પણ હિરણ્યકશિપુ જેવી છે. આપણને જો ભગવાન ન દેખાતા હોય ને તો આપણી દ્રષ્ટિ પણ અસુરી વૃત્તિની છે. પણ આસુરી વૃત્તિની દ્રષ્ટિને જો સજ્જન સાધુ વૃત્તિમાં જો એને લાવશો ને, સત્સંગ સાંભળશો, ભગવાનની કથા, ભગવાનનું નામ, ભગવાનનો પ્રસાદ, જેટલા ભગવાનના સાનિધ્યમાં રહીશું ને દિવસે દિવસે આજ આંખોથી આપણે ભગવાનના દર્શન કરીશું. શબરીજીએ નોતા કર્યા, માતંગ ઋષિએ કીધું હતું કે અમારે તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ જંગલમાંથી બહાર જવું પડશે, પણ હે શબરીજી અમે તને વચન આપીએ છીએ કે ભગવાન હામાં પગલે તારા ઘરે આવશે. અને શબરીજીના ઘરે આવ્યા ભગવાન, કારણ કે ગુરુ ઉપર પૂરો વિશ્વાસ હતો. તો ભગવાનના કર્મ કેવા છે? અદ્ભુત છે. અને ભગવદ્ ગીતામાં પણ ચોથા અધ્યાયના નવમા શ્લોકમાં ભગવાન કહે છે, હે અર્જુન, આ જગતના જીવો જેવી રીતે જન્મ લે છે એવી રીતે હું જન્મ નથી લેતો. આ જગતના જીવો તો જન્મ લે તો 9 મહિના સુધી એને માતાના ગર્ભમાં રહેવું પડે, અને જ્યારે એનો જ્યારે જન્મ થાય ને તો એને નર્સ છે ને એ કાપૂસ થી સાફ કરે આખા શરીરને, મળ મૂત્ર અને બ્લડ લાગ્યું હોય. તો ભગવાન કે છે, એવો જન્મ મારો નથી થતો. અર્જુન કે, કેવી રીતે તમારો જન્મ થાય છે એ તો કયો? ત્યારે ભગવાન કે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ. હે અર્જુન, મારા જન્મ અને મારા કર્મ કેવા છે? દિવ્ય છે. એવમ યો વેતિ તત્વતઃ, અને એને જો કોઈ તત્વથી જાણે છે, મારી લીલા કથાઓને સાંભળે છે, તક્ત્વા દેહ પુનર્જન્મ, ઈ શરીર છોડ્યા પછી એનો આ જગતમાં જન્મ થતો નથી, ઈ ડાયરેક્ટ મારા વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે, વૃંદાવન ધામ, સાકેત અયોધ્યા ધામને પ્રાપ્ત કરે છે. તક્ત્વા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, ઈ ફરીથી આ જગતમાં આવતો નથી. આપણે ભલે આ જગતમાં આ મારો પરિવાર ને આ મારો દીકરો ને મારી પત્ની ને આ મારું કુટુંબ ને મારા સગા વાલા આ બધું કોઈ નથી, આ માત્ર જૂઠું, આ જૂઠો તમાશો છે, અને આપણે એને હાચો માની લીધો છે કે આ બધું મારું છે. આ મારા ભત્રીજા ને મારા કાકા ને મારા ફઈ ને મારા ફુવા ને મારા મામા ને મારા કુટુંબી ભાઈ ને આ મારું છે. બસ પાલનપુર વાળા રહેતા હોય પાલનપુરમાં આસક્તિ છે, પાકિસ્તાનમાં રહેતા હોય પાકિસ્તાનમાં આસક્તિ છે, અને અમેરિકામાં રહેતો હોય અમેરિકામાં આસક્તિ છે. જ્યાં રહેતો હોય એ જ ધરતીમાં, એ જ કુટુંબમાં, એ જ દેશમાં એની આસક્તિ છે. અને મરી જશે તો ક્રિશ્ચન ને મુસલમાન હશે તો એની કબર ખંદા હે, અને હિન્દુ હશે તો રાખ થઈ જશે લાકડાથી. બધા લોકો નથી કેતા, છોકરો હોય છોકરો જન્મ લે એટલે એની માં કે આ મારો છોકરો છે, આ મારો દીકરો છે, એટલે બાપા કે ના, બાપા કે આ મારો દીકરો છે, અને બાપા છે ને એના માટે ચીકુ લાવે, દ્રાક લાવે, સફરજન લાવે, અને દીકરાને જોવે દીકરો તો નથી કે દીકરો ક્યાં ગયો, ઈ કે બીજા મેલામાં રમવા ગયો છે, કે રોજ તો મારી વાટ જોતો હતો, આજે કે એને બીજા ફ્રેન્ડ મળી ગયા છે, મિત્ર, નાના નાના છોકરા હોય ને રમવા વાળા, હવે એ તો મય દંડો રમે છે, છુપા છુપી રમે છે, આંધળો પાટો. માં કહેતી હતી કે આ દીકરો મારો છે, ઓલા બાપા કહે છે કે આ દીકરો મારો છે, અને ઓલા હવે ફળિયામાં જે છોકરાઓ રમે છે ને એ કે આ મારો મિત્ર છે. માં કે છે આ મારો છે, બાપા કે છે આ મારો છે, ઓલા મિત્ર કે છે આ મારો છે, અને એ છોકરો જયારે મોટો થઈ ગયો હોય ને કોલેજમાં જાય એટલે ફટફટી પર પાછળ બે હારે બીજી, એટલે એટલી ફટફટી વાળી કે આ મારો ફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ. એટલે પેલો પ્લસ ફળિયામાં જે છોકરાઓ જે એના મિત્ર હતા કે હવે કેમ દેખાતો નથી પેલો ભાઈ, એ કે એને કોક મળી ગઈ છે એટલે હવે આપણો નથી રહ્યો. અને થોડોક સમય થાય, કારણ કે ફટફટીમાં પેટ્રોલ તો જોવે, તેલ ભરવા જોવે ને પછી કમાવા તો જોવે ને, એટલે કમાવા જાય, હીરાના કારખાનામાં હોય, શેર બજારમાં હોય, સ્ટીલ માર્કેટમાં હોય, કાપડ માર્કેટમાં હોય, એ જાય, જ્યાં જ્યાં આગળ જાય ને એટલે ઓલો બોસ કે આ મારો કારીગર છે, એ કમાવા જાય કે આ કારીગર કોનો, એ કે મારો છે, હું આટલી બાકી આપી, હું આટલો પગાર આપ્યો. શેઠિયા શેઠિયા મળતા હોય એટલે શું કે આ કારીગર કોનો, એ કે આ મારો છે. અને થોડોક સમય જાય એટલે એને ફેરા ફરાય, પેલી ગર્લફ્રેન્ડ તો જતી રહી, હવે તો ફેરા ફરાઈ ગયા, માતા પિતાએ ક્યાંક સમાજમાં ક્યાંક છેડા જોઈન્ટ કરી દીધા, અમુકને તો મળતા જ નથી, હવે તો છોડીઓ ઓછી થઈ ગઈ, હવે તો ભલે ને ગમે જેવી હોય પણ ભણેલી ના હોય તો માર તો નોકરી આ જ જોવે, ઈરા વાળો ચાલે જ નહીં. અમન તો ઘણાય મળશે આવું કે, અરે તને જે વસ્તુ આપી છે એમાં સુખી થી રહે ને, કે પ્રકૃતિ દ્વારા દંડા પડશે ને ત્યારે તારી આંખો ખુલશે. બધાને એ જ ઈચ્છા છે કે હું આવી રીતે રહું આવી રીતે રહું, પણ ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. ભગવાન જે સ્થિતિમાં રાખે ને એ સ્થિતિમાં રહી રહીને જીવન જીવો મર્યાદામાં. અરે ભગવાન આવીને રામ આવીને મર્યાદાથી જીવન જીવે છે. ભગવાન આ જગતના જીવોને શીખવાડે છે કે હું ભગવાન છું તો પણ આવી રીતે જીવન જીવું છું, તમે તો સંસારના માણસો છો. બોલો, ભગવાન થઈને જંગલમાં જવાની શું જરૂર છે, વનમાં જવાની કેટલો કષ્ટ. અને એ સીતા મૈયાને કહે છે કે ગાલીચા નરમ નરમ ગાલીચા પર પગ મૂકેલો, અને દશરથ જનક રાજાના હાથ ઉપર મૂકેલો પગ, અને ઈ સીતા માતા જંગલમાં જાય છે. બોલો, પતિ દેવ જ્યાં જાય ને ત્યાં પાછળ પાછળ પત્ની જાય છે. અને અત્યારે તો સેન્ડલ વાળી આગળ આગળ છોકરું તેડીને પેલો પાછળ જતો હોય, દૂધની બોટલ આપતો હોય, બોલો પાકીટે લગાવી લગાવી હોય. અને પેલી તો જાય ઝણનાટ પાલનપુર ની ગલીઓમાં ગોગલ લગાયા હોય. આ દશા છે, મર્યાદામાં જીવન જીવવું, ભગવાને જે સ્થિતિમાં રાખ્યા હોય એ સ્થિતિમાં રહીને જીવન જીવવું. ભગવાનનું કેવું થાય છે કે હે અર્જુન, આ જગતની અંદર મારો જે જન્મ છે ને એ દિવ્ય છે, અને સંસારના જીવોનો જન્મ મૃત્યુ જરા વ્યાધિ વાળો છે. પણ મારી કથાઓને મારી લીલાઓને જો સાંભળશો ને તો શરીર આ શરીર જ્યારે છૂટશે ને તરત જ તમને વૈકુંઠ મળશે, ભગવાનનું ધામ. તો આ છે કૃષ્ણેન અદ્ભુત કર્મણા, આ ભગવાનની અદ્ભુત કર્મ છે કે ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈ જાય છે. હિરણ્યકશિપુને દેખાતા નતા પણ એ 5 વર્ષના બાળકને દેખાતા. બોલો, પેલા દાઢી ધોળી થઈ ગઈ, બાલ ધોળા થઈ ગયા, પણ એને ભગવાન દેખાણા નહીં. હિરણ્યકશિપુ ન દેખાણા પણ 5 વર્ષના બાળકને દેખાણા, કારણ કે 5 વર્ષનો બાળક ભગવાનની માળા કરતો હતો, ભગવાનના સત્સંગ ભગવાનના દર્શન કરતો હતો. ભગવાનની હૃદયમાં જો ભક્તિ હોય, સાચું હૃદય હોય ને, હૃદયમાં કોઈ પણ પ્રકારનો કલમશ ન હોય ને, તો આને આ શરીરે તમે ભગવાનના દર્શન કરી શકશો. એટલા માટે ભગવાનને ભજો અને સંસારને છોડો. સંસારમાં રહેવાનું છે પણ કેવી રીતે, કમલ દલ જલ, જેવી રીતે કમળના પાંદડા પર પાણી હોય, અળવીના પત્તા હોય ને, અળવીના પત્તા જોયા છે, એના પર પાણીનું ટીપું હોય અને તમે જો એને સ્પર્શ કરે છે, એ પાંદડા ઉપર જ રહે છે પણ એને કઈ સ્પર્શ કરતો નથી. એવી રીતે ભગવાન આ જગતના જીવોને શીખવાડે છે કે સમાજમાં રહો, પરિવારમાં રહો, પુત્ર પરિવાર બધી બધાની સાથે રહો, બધું કર્તવ્ય કરો, પણ સાથે સાથે મારું નામ પણ લ્યો, મારી ભક્તિ કરો. અને આવી રીતે કરતા કરતા સંસારમાં રહી રહીને તમે મને પ્રાપ્ત કરશો. મીરાબાઈ હતા, નરસિંહ મહેતા હતા, કોરા કુંભાર હતા, ગોરા કુંભાર, સંત નામદેવ, જ્ઞાનેશ્વર, તુકારામ, જે પણ લઈ લ્યો, આ બધા ગૃહસ્થ હતા, સંસારી વ્યક્તિ હતા. અને એને છોકરાને બધું હતું. સુદામા કોણ હતા બોલ? સુદામાની કોઈ ફેક્ટરી ચાલતી હતી? નરસિંહ મહેતાને કોઈ હંચા ચાલતા હતા? એમ્બ્રોઇડરીના હોય કે ગોળ ઘંટીના હીરાના કોઈ વસ્તુ નતું ચાલતું, પણ તોય આપણા કરતા દિવ્ય લગ્ન એને કર્યા હારામ હારા. આ સ્થિતિ છે. એટલે ભગવાનને શરણાગત થાવ. પ્રબોધિતો અપિ ઇતિહાસ બુદ્ધ સુચાર પિતઃ. યુધિષ્ઠિર મહારાજ શોક કરી રહ્યા છે, અને શોક કરતા કરતા યુધિષ્ઠિર મહારાજ એક જગ્યા પર એક આસન પર બેસી ગયા. અને આખી સભા, આ સભામાં જેટલા પણ ઉભા હતા બધા લોકો કહે છે કે આ રાજાને શું થઈ ગયું યુધિષ્ઠિર મહારાજને, કે આટલું બધું કષ્ટ અને આટલું બધું દુઃખ. કારણ કે આના પહેલા તો અશ્વમેઘ યજ્ઞ કરાવી દીધા છે, રાજસૂય યજ્ઞ કરાવ્યા. ભગવાને કીધું કે જો તમને દુઃખ લાગતું હોય તો તમે યજ્ઞ કરો અને યજ્ઞ કરીને પાપમાંથી મુક્ત થઈ જાઓ. પણ આટલું કરવા છતાં પણ યુધિષ્ઠિર મહારાજને અંદર શોક હતો. અને એ શોક કોણે લાવ્યો ખબર છે? એ ભગવાને લાવ્યો. ભગવાન જ બધું કરે છે. સુખ સુખી કરવા દુખી કરવા એ ભગવાન કરે છે. દુર્યોધન ની પાસે ગયા ભગવાન અને દુર્યોધન ને બહાર થી કે છે કે પાંચ પાંડવો ને પાંચ ગામડા આપી દે, અને અંદર થી એ જ ભગવાન દુર્યોધન ના હૃદયમાં બેસીને શું કે છે, મત આપજે. આ યુધિષ્ઠિર મહારાજ ને બહાર થી ઉપદેશ આપે છે કે આ બધું જવા દો, શોક મત કરો, દિલ્હીની ગાદી પર બેસી જાઓ, હસ્તિનાપુરની ગાદી પર. અને એ જ ભગવાન પાછા યુધિષ્ઠિર ના હૃદયમાં જઈને કે છે મત. આ ભગવાન જે ઉપદેશ આપે છે ઉપદેશ મત લે છે. એટલે આપણે પણ જયારે અધોગતિ જવામાં દિવસો આવે ને, એટલે સમજી લો કે આ ભગવાન નું કઈક એવું કઈક વસ્તુ હશે. આપણે સારા માર્ગે જતા હોય પણ અમુક વખતે આપણે ઊંધા રસ્તે જતા રહીએ છીએ, બોલો. અને પછી આપણી આંખો ખુલે કે ના ના આ રસ્તે ગયો હોત તો સારું હતું. ઘણી વખત આવું નથી થતું, બાઇકમાં જતા હોય, નવા નવા ગામડે જવું હોય અને કોક કે ને આ રસ્તો સીધો જશે, હો નજીક પડશે, પણ આપણને એની પર વિશ્વાસ ન હોય, ના આપણે કે આમ આ રસ્તે જવા દો. અને પરસેવાથી રેપ જેપ થઈ જાય અને પેટ્રોલે પટી જાય, પછી ખબર પડે કે આ રસ્તે ગયો હોત તો સારું હતું. એવી રીતે આ જગતમાં પણ સાધુ સંતો એ જ બતાવે છે કે સંસારની બધી જફા મારીને છોડો, કોકે આને ભગવાન માનો, કોકે આને માનો, પણ સનાતન એક જ વસ્તુ છે, રામ અને કૃષ્ણ. રામ અને કૃષ્ણની ભક્તિ કરો અને હસતા હસતા ભગવાનના ધામને પ્રાપ્ત કરો. તો યુધિષ્ઠિર મહારાજ શોક કરી રહ્યા છે, દુખી છે. યુધિષ્ઠિર મહારાજ શું આગળ કહેશે એ કથા આપણે આવતા સત્સંગમાં સાંભળશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે.